એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણમાં ઉતરીશું જે આપણને ખરેખર વિચારતા કરી દે છે. ટોની મોરિસન કૃત પેરેડાઇઝ.
હા, ટોની મોરિસન, નોબેલ પારિતોષિક વિજેતા, જેમનું લખાણ ખાસ કરીને આફ્રિકન અમેરિકન અનુભવો અને એમાંય સ્ત્રીઓની વાત અદ્ભુત રીતે રજૂ કરે છે.
બિલકુલ. અને પેરેડાઇઝ જે 1997માં આવી એ એમની પેલી પ્રખ્યાત ત્રય છે ને, બિલવ્ડ અને જેઝ પછીની, એની છેલ્લી કડી ગણાય.
ખરું. અને આ નવલકથા એની શરૂઆત જ એટલી ચોંકાવનારી છે. પહેલી જ લીટી છે, તેઓ પહેલા શ્વેત છોકરીને ગોળી મારે છે.
બસ ત્યાંથી જ વાર્તા આપણને પકડી લે છે. એક હિંસક અંત શરૂઆતમાં જ. અને સવાલ એ થાય કે આવું કેમ થયું?
એ જ, મતલબ કે એક આખો સમુદાય જે પોતે ભેદભાવ અને નફરતથી બચવા માટે બન્યો હોય, એ આટલો હિંસક, આટલો અસહિષ્ણુ કઈ રીતે બની શકે? આ કેમની શોધ એટલે જ પેરેડાઇઝ.
તો આ ઘટના બને છે 1970ના દાયકામાં. અમેરિકામાં આપેલી નાગરિક અધિકાર ચળવળ પછીનો સમયગાળો છે. અને વાર્તાનું કેન્દ્ર છે ઓક્લાહોમાનું એક કાલ્પનિક નગર, રૂબી.
હા, રૂબી. અને એની નજીક આવેલું પેલું જૂનું મકાન જેને કોન્વેન્ટ કહે છે. આ બંને જગ્યાઓ વચ્ચેનો જે સંઘર્ષ છે એ જ આખી નવલકથાનો મુખ્ય તાંટણો છે.
તો પહેલા રૂબીને સમજીએ. આ નગરનો પાયો, એમની ઓળખ શું હતી?
રૂબીનો પાયો છે ને, એ નકાર અને ગૌરવ પર રચાયો છે. એના સ્થાપક પરિવારો એમને એટ રોક કહેવાતા.
એટ રોક એટલે
કે જેમની ત્વચા પેઢીઓથી શુદ્ધ અશ્વેત હતી, કોઈ મિશ્રણ વગરની. એ લોકો આ વાત પર બહુ ગૌરવ લેતા. પણ ભૂતકાળમાં બીજા થોડી હળવી ત્વચાવાળા અશ્વેત સમુદાયોએ એમને પોતાના નગરોમાં આવવા નહોતા દીધા.
ઓહ, એટલે એમને પણ અંદર અંદર ભેદભાવનો અનુભવ થયેલો.
હા, એ ઘટનાને એ લોકો ધડ્ડે સરાવિંગ કહેતા. એક મોટો ઘા હતો એમના માટે, એક અપમાન. અને એ પીડા અને ગૌરવમાંથી જ એમણે પહેલા હેવન નગર વસાવ્યું અને પછી એનું જ નવું રૂપ એટલે રૂબી.
સમજી ગયો. એટલે પોતાના જ નિયમો, પોતાનું જ શુદ્ધ સ્વર્ગ બનાવવાની કોશિશ.
બરાબર. અને નિયમો બહુ કડક, વંશીય શુદ્ધતા તો ખરી જ, પણ સાથે પિતૃસત્તા એટલે કે પુરુષોનું વર્ચસ્વ, ઈશ્વરના કાયદાનું પાલન, અને હા, બહારની દુનિયાથી બિલકુલ અલિપ્ત રહેવાનું.
જાણે પોતાનો એક સુરક્ષિત કિલ્લો બનાવ્યો હોય.
હા, અને એ કિલ્લાનું કેન્દ્ર હતું ઓવન, એક મોટી સાર્વજનિક ભઠ્ઠી સ્થાપકોએ બનાવેલી.
ઓવન, એનું શું મહત્વ હતું?
એના પર એક સૂત્ર કૂતરેલું હતું, પણ એ સૂત્ર શું હતું એના પર જ પેઢીઓ વચ્ચે મોટો ઝઘડો ચાલતો હતો.
એમ, શું હતો વિવાદ?
જૂની પેઢી કહે કે લખ્યું છે, બી વેર ધ ફુરો ઓફ હિઝ બ્રાવ, એટલે કે ઈશ્વરના ગુસ્સાથી ડરો.
અને યુવાનો
કહેતા ના, લખ્યું છે બી ધ ફુરો ઓફ હિઝ બ્રાવ, એટલે કે તમે પોતે જ શક્તિ બનો, કાર્ય કરો, ઈશ્વરનો ગુસ્સો બનો.
વાહ, નાનકડી વાતમાં જ પેઢીઓ વચ્ચેનો આખો વૈચારિક સંઘર્ષ દેખાઈ આવે છે.
ચોક્કસ. એ બતાવે છે કે રૂબી ભલે બહારથી એક લાગતો હોય, અંદર તિરાડો પડવા માંડી હતી.
પોતાના જ બનાવેના સ્વર્ગમાં જાણે કેદ થઈ રહ્યા હતા એ લોકો. અને આ રૂબીના કડક વાતાવરણથી એકદમ ઉલટું પેલું કોન્વેન્ટ હતું. એ શું જગ્યા હતી? કોઈ આશ્રમ જેવું?
આશ્રમ તો નહીં કહી શકાય, પણ હા, એક આશ્રયસ્થાન જરૂર હતું. એક બહુ જૂનો મોટો બંગલો, કોઈ જમાનામાં કોઈ અમીરે શોખથી બંધાવેલો, પછી કેથોલિક ચર્ચે અમેરિકન મૂળ નિવાસી છોકરીઓ માટે સ્કૂલ ચલાવવાનો પ્રયત્ન કરેલો, પણ એ ચાલ્યું નહીં.
એટલે ખાલી પડ્યો હતો.
હા, અને પછી સમય જતાં જાણે અકસ્માત જ એ એવી સ્ત્રીઓ માટેનું ઘર બની ગયું જેમને બહારની દુનિયાએ જાકારો આપ્યો હતો, જેઓ પુરુષ હિંસા, નુકસાન, સમાજના તિરસ્કારથી ભાગીને આવી હતી.
ઓ, એટલે એક પ્રકારનું શરણ સ્થળ.
બરાબર. પણ અહીં કોઈ નિયમ નહોતા, કોઈ પુરુષનું નિયંત્રણ નહોતું, કોઈ બંધન નહોતું, બસ સ્ત્રીઓ હતી, એમની તૂટેલી કહાનીઓ હતી. અને ધીમે ધીમે એ જગ્યા સ્ત્રી શક્તિ, મુક્તિ અને અસ્તવ્યસ્ત રીતે પણ ઉપચારનું કેન્દ્ર બની ગઈ.
રૂબીથી સાવ વિપરીત. રૂબી જો બાકાત એક્સક્લુઝન પર બન્યું હતું, તો કોન્વેન્ટ સમાવેશનું પ્રતીક હતું.
હા, અસ્વીકૃત લોકો માટેનું એક અનોખું સ્વર્ગ.
આ બે દુનિયાઓ વચ્ચે ટક્કર તો થવાની જ હતી. આ સંઘર્ષને સમજવા માટે ચાલો પાત્રો પર નજર કરીએ. રૂબી તરફથી કોણ મુખ્ય હતા?
મુખ્યત્વે તો મોર્ગન ભાઈઓ, સ્ટુઅર્ટ અને ડેકન, જેને લોકો ડેક કહેતા. એ લોકો રૂબીના સ્થાપક પરિવારોના વારસદાર હતા, નગરના આધારસ્તંભ જેવા.
સ્ટુઅર્ટ મોર્ગન કેવો હતો?
સ્ટુઅર્ટ એકદમ કટ્ટર, રૂબીની શુદ્ધતા, એની પરંપરાઓનો સખત રક્ષક. એના માટે કોઈ પણ ફેરફાર, કોઈ બહારનો પ્રભાવ એ રૂબી માટે ખતરો હતો.
એટલે એ કોન્વેન્ટને પણ ખતરા તરીકે જોતો હશે.
ચોક્કસ. કોન્વેન્ટની સ્ત્રીઓની જે મુક્ત જીવન શૈલી હતી એને એ નૈતિક ભ્રષ્ટાચાર માનતો. એટલે એના મગજમાં તો એવું જ હતું કે કોન્વેન્ટ પર હુમલો કરવો એ રૂબીને બચાવવા માટે જરૂરી છે, એક ધાર્મિક કર્તવ્ય છે.
અને બીજો ભાઈ ડેકોન ઉર્ફે ડિક, એ પણ એવો જ?
ના, ડિકનું પાત્ર જરા જટિલ છે, વધારે ઊંડાણવાળું. એ જાહેરમાં તો ભાઈનો અને રૂબીના મૂલ્યોનો સાથ આપે, પણ એના મનમાં સતત સંઘર્ષ ચાલતો હોય છે.
શા માટે?
એના ભૂતકાળને કારણે. યુવાનીમાં એને કોન્વેન્ટમાં રહેતી એક સ્ત્રી કોન્સોલાટા સાથે ગુપ્ત પ્રેમ સંબંધ હતો, ઊંડો સંબંધ, અને રૂબીના નિયમોની સાવ વિરુદ્ધ હતો.
ઓ, એટલે યાદ અને પીણા આપતી હશે.
હા, એ વફાદારી અને અપરાધભાવ વચ્ચે હંમેશા ફસાયેલો રહે છે. અંતે જોકે એ હુમલામાં જોડાય છે, જાણે સમુદાયનું દબાણ અને ભાઈનો પ્રભાવ જીતી જાય છે, પણ એનું દિલ વેચાયેલું રહે છે.
આ ભાઈઓ સિવાય રૂબીમાં કોઈ પરિવર્તનનો અવાજ હતો, કોઈ એવું પાત્ર?
હા, રેવરેન્ડ રિચર્ડ મિસનર, એક યુવાન પાદરી, નવા વિચારોવાળો, નાગરિક અધિકાર ચળવળથી પ્રભાવિત.
એટલે એ રૂબીના જૂના વિચારોને પડકારતો હશે?
બિલકુલ. એ વધારે સમાવેશી ધર્મની, સામાજિક ન્યાયની વાત કરતો, જે રૂબીના અલગતાવાદ અને પિતૃસત્તાને સીધો પડકાર હતો. એનો સંઘર્ષ ખાસ કરીને જૂની પેઢીના પાદરી રેવરેન્ડ પુલિયમ સાથે થતો. મિસનર એક આશા જેવો હતો, પણ એને બહુ વિરોધ સહન કરવો પડ્યો.
બરાબર. હવે કોન્વેન્ટ બાજુ જોઈએ. પેલી કોન્સોલાટા, જેના પ્રેમમાં ડેક હતો, એ કોણ હતી?
કોન્સોલાટા અથવા કોની, એ કોન્વેન્ટનું હૃદય હતી એમ કહી શકાય. નાનપણમાં એક નન એને અનાથ તરીકે ત્યાં લાવી હતી. આખી જિંદગી એણે ત્યાં જ કાઢી. ડીક સાથેનો પ્રેમ એના ભૂતકાળનો ભાગ હતો.
અને પછીથી
વૃદ્ધાવસ્થામાં એક રહસ્યમય, લગભગ માતૃશ્રી જેવી બની ગઈ, બીજી સ્ત્રીઓ માટે માર્ગદર્શક. એમને લાઉડ ડ્રીમિંગ શીખવતી.
લાઉડ ડ્રીમિંગ એ શું હતું?
એક અનોખી પ્રથા હતી. બધી સ્ત્રીઓ ભેગી મળતી અને પોતાના ભૂતકાળના દુઃખો, ડર, ખરાબ સપના, દબાયેલી વાતો એ બધું મોટેથી બોલીને વ્યક્ત કરતી, જાણે સામૂહિક રીતે આઘાતનો સામનો કરતી હોય, એકબીજાની સાક્ષી.
અદ્ભુત. જાણે દબાયેલા અવાજોને બહાર કાઢવાની અને એ પીડાને સહિયારી બનાવવાની રીત.
હા, એક પ્રકારનો સામૂહિક ઉપચાર. કોન્સોલાટા આ પ્રક્રિયાનું નેતૃત્વ કરતી.
ત્યાં બીજી કઈ સ્ત્રીઓ હતી જેમની જિંદગીઓએ રૂબીના પુરુષોને ડરાવી દીધા?
ઘણી હતી. દરેક પોતાની અલગ કહાણી અને ઘા લઈને આવી હતી. જેમ કે મેવિસ આલ્બ્રાઇટ, એના બે જોડિયા બાળકો ગરમીમાં કારમાં ગૂંગળાઈને મરી ગયા હતા. એ અપરાધભાવ અને ડરમાં જીવતી હતી.
ઓહ, કેટલું દુઃખદ.
પછી સેનેકા હતી. બાળપણમાં એનું શોષણ થયું હતું. એ પોતાની જાતને જ નુકસાન પહોંચાડતી. ગીગી હતી, એકદમ બેચેન, પોતાની ઓળખ શોધતી યુવતી. પલ્લાસ હતી, જે ઘર છોડીને ભાગી આવી હતી કારણ કે એની માં એના જ બોયફ્રેન્ડ સાથે સંબંધમાં હતી.
આ બધી સ્ત્રીઓ અલગ અલગ પ્રકારના સામાજિક અને વ્યક્તિગત દુઃખનું પ્રતિબિંબ હતી.
બરાબર. અને એમની આ હાજરી, એમની અનિયંત્રિત જિંદગી, પેલું લાઉડ ડ્રીમિંગ, આ બધું રૂબીના પુરુષોને સમજાતું નહોતું. એમને એ ડરામણું લાગતું.
અને રૂબીની અંદરની સ્ત્રીઓ, એમનો શું રોલ હતો આ બધામાં?
એમનો રોલ પણ મહત્વનો છે, પણ સૂક્ષ્મ રીતે. જેમ કે પેટ બેસ્ટ, એ નગરનો ઇતિહાસ લખવાનો પ્રયત્ન કરતી હતી, પણ સ્ત્રીઓના દૃષ્ટિકોણથી, જે સત્તાવાર ઇતિહાસથી અલગ હતો.
એટલે એ પણ એક પ્રકારનો પડકાર હતો.
હા. અને સ્ટુઅર્ડની પત્ની ડોવી મોર્ગન જેવી સ્ત્રીઓ હતી, જેઓ એ પિતૃસત્તાક માળખામાં ગૂંગળામણ અનુભવતી હતી, પણ એમનો અવાજ દબાયેલો હતો.
તો આ તણાવ ધીમે ધીમે વધતો ગયો. કેવી રીતે રૂબીના પુરુષો એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ કોન્વેન્ટનો નાશ જ કરવો પડશે?
બન્યું એવું કે રૂબીમાં અંદરખાને સમસ્યાઓ વધવા માંડી. પેલો ઓવન પરનો વિવાદ વધ્યો, યુવાનો વડીલોને પડકારવા લાગ્યા, બહારની દુનિયાનો પ્રભાવ દેખાવા માંડ્યો.
એટલે રૂબીના નેતાઓ, ખાસ કરીને સ્ટુઅર્ડ, અસુરક્ષિત થઈ ગયા હશે?
બરાબર. એમને લાગ્યું કે એમનું પેલું સ્વર્ગ જોખમમાં છે, ભ્રષ્ટ થઈ રહ્યું છે, અને પોતાની નિષ્ફળતાઓ, પોતાના ડરનો દોષ કોના પર નાખવો? તો સહેલું નિશાન હતું કોન્વેન્ટની સ્ત્રીઓ.
એટલે એમને બલીનો બકરો બનાવી દીધી.
ચોક્કસ, એ વૃત્તિ અહીં સ્પષ્ટ દેખાય છે.
પણ આરોપ શું લગાવ્યા?
એમની સ્વતંત્રતાને વ્યભિચાર કહ્યો, એમના લાઉડ ડ્રીમિંગને જાદુટોણા, શેતાનની પૂજા ગણાવી, અફવાઓ ફેલાવી કે એ લોકો રૂબીના પુરુષોને બગાડે છે, યુવાનોને ખોટા રસ્તે ચડાવે છે. નગરમાં જે કંઈ ખરાબ થાય એ બધા માટે એમને જવાબદાર ઠેરવામાં આવી.
મતલબ એમનું અસ્તિત્વ જ રૂબી માટે ખતરો બની ગયો?
હા, સ્ટુઅર્ડ અને એના જેવા બીજા કટ્ટર લોકો માટે આ સ્ત્રીઓ કેન્સર જેવી હતી, જેને કાપીને ફેંકી દેવી પડે. એમને એમ જ લાગતું હતું કે આ ઈશ્વરનું કામ છે.
ભય અને અસહિષ્ણુતાનું કેવું ભયાનક રૂપ! અને આ બધું જ પેલી પહેલી લીટી તરફ દોરી ગયું. તેઓ પહેલા શ્વેત છોકરીને ગોળી મારે છે.
હા, અંતે નવ પુરુષો શસ્ત્રો લઈને એક સવારે કોન્વેન્ટ પર હુમલો કરી દે છે. મોરિસને એ હુમલાનું જે વર્ણન કર્યું છે એ એટલું ઠંડું, એટલું ક્રૂર છે. સ્ત્રીઓનો ડર, એમનો બચવાનો પ્રયત્ન અને પુરુષોનો પેલો ધર્માંધ આવેશ વાંચતા આપણને હચમચાવી નાખે.
પણ પછી, હુમલા પછી શું થયું? પેલી શ્વેત છોકરીનું રહસ્ય ખુલ્યું, એ સ્ત્રીઓનું શું થયું?
અહીં જ મોરિસનની લેખન શક્તિનો કમાલ છે. એ શ્વેત છોકરી કોણ હતી એ ક્યારેય સ્પષ્ટ નથી થતું. કદાચ જાણી જોઈને એને અસ્પષ્ટ રાખ્યું છે, જેથી રંગભેદ અને ઓળખના મુદ્દા વધુ ગૂંચવાયેલા રહે.
અને પેલી સ્ત્રીઓના મૃતદેહો?
એ તો એનાથી પણ વધુ રહસ્યમય. હુમલા પછી જ્યારે રૂબીના અધિકારીઓ તપાસ કરવા પહોંચે છે ત્યારે ઘર આખું ગોળીઓથી છલણી થયેલું હોય છે, લોહીના નિશાન હોય છે, પણ
એક પણ સ્ત્રીની લાશ ત્યાં નથી હોતી.
શું વાત કરો છો? ગાયબ?
બસ ગાયબ. હિંસાના બધા પુરાવા છે પણ મૃતદેહો નથી.
આ તો જાદુ જેવું લાગે. હા, આને જ મેજિકલ રિયલિઝમ એટલે કે જાદુઈ વાસ્તવવાદ કહે છે. આ રહસ્યમય અંત સ્ત્રીઓને માત્ર પીડિત નથી રહેવા દેતો, પણ એમને એક દંતકથા બનાવી દે છે. એમની ગેરહાજરી રૂબી પર એક શાપની જેમ, એક ભૂતની જેમ છવાઈ જાય છે. જાણે એ મરીને પણ અમર થઈ ગઈ હોય.
વાહ! એટલે હિંસાનો અંત હિંસાથી નથી આવતો, પણ એક અલગ જ રહસ્યમય પરિમાણ ખુલે છે. આ નવલકથા ખરેખર ઘણા ઊંડા વિષયોને આવરી લે છે. શરૂઆત કરીએ પહેલા સ્વર્ગના વિચારથી જ.
ચોક્કસ. મુખ્ય થીમ જ એ છે કે શુદ્ધતા અને યુટોપિયાનો વિચાર કેટલો ભયાનક બની શકે છે. મોરિસન બતાવે છે કે જ્યારે તમે બાકાત, એક્સક્લુઝન અને કડક નિયંત્રણ પર આધારિત સ્વર્ગ બનાવો છો ત્યારે એ જેલ બની જાય છે અને પોતાના જ લોકો સામે હિંસા પેલા કરે છે. રૂબી એનું જીવતું જાગતું ઉદાહરણ છે.
જેમ કહેવાય ને, અતિની ગતિ નહીં.
બરાબર. પછી પિતૃસત્તાની ટીકા પણ સ્પષ્ટ છે. કેવી રીતે પુરુષો રક્ષણના નામે સ્ત્રીઓ પર નિયંત્રણ અને દમન કરે છે.
અને પેલો આઘાત અને ઉપચારનો મુદ્દો, ટ્રોમા અને હીલિંગ.
હા, રૂબી ભૂતકાળને દબાવીને, ભૂલી જઈને આગળ વધવા માગે છે નિયંત્રણથી, પણ એ કામ નથી કરતું. જ્યારે કોન્વેન્ટ પીડાનો સામનો કરે છે એને વહેંચે છે, પેલું લાઉડ ડ્રીમિંગ, અને સ્વીકૃતિથી ઉપચાર શોધે છે. એ રસ્તો અઘરો છે પણ સાચો છે.
ધર્મ અને આધ્યાત્મિકતાના પણ બે અલગ અલગ સ્વરૂપો દેખાયા. રૂબીનો કઠોર સંસ્થાકીય ધર્મ અને કોન્વેન્ટની પેલી સ્ત્રી કેન્દ્રિત રહસ્યમયી વ્યક્તિગત આધ્યાત્મિકતા.
અને ભૂલવા જેવો નથી રંગભેદનો મુદ્દો. માત્ર શ્વેત અશ્વેત નહીં, પણ અશ્વેત સમુદાયની અંદરનો રંગભેદ પણ. પેલું એઇટ રોકનું ગૌરવ એ જ બતાવે છે.
હા, એ કલરિઝમ કહેવાય છે તે.
બરાબર. અને સાથે ઇતિહાસ અને સ્મૃતિનો મુદ્દો. કોણ ઇતિહાસ લખે છે? કોની યાદો સચવાય છે? કોની ભૂસી નાખવામાં આવે છે? પેટ બેસનો પ્રયાસ આ જ સવાલ ઉઠાવે છે.
આટલા બધા વિષયો, આટલા સ્તરો, અને મોરિસનની કહેવાની રીત પણ અનોખી છે. પેલું ભૂતકાળ વર્તમાનમાં આવન જાવન કરતું કથન.
હા, બિન રેખીય કથન, અનેક પાત્રોના દૃષ્ટિકોણથી વાત કહેવાય છે. ઓવન અને કોન્વેન્ટ જેવા શક્તિશાળી પ્રતીકો, બાઇબલના સંદર્ભો અને અંતે પેલો જાદુઈ વાસ્તવવાદનો સ્પર્શ, આ બધું વાર્તાને બહુ ઊંડાણ આપે છે.
ખરેખર પેરેડાઇઝ આપણને સહેલા જવાબ નથી આપતી, પણ બહુ અઘરા સવાલ પૂછે છે. એ યુટોપિયાના વિચાર પર જ પ્રશ્નાર્થ મૂકે છે.
હા, અને એ બતાવે છે કે ડર અને અસહિષ્ણુતા સારામાં સારા સપનાને પણ કેવી રીતે હિંસક વાસ્તવિકતામાં ફેરવી શકે છે.
એ એક અરીસા જેવું છે જે સમાજની કેટલીક કડવી સચ્ચાઈઓ આપણી સામે ધરી દે છે.
અને કદાચ એ શીખવે છે કે સાચું સ્વર્ગ કોઈ શુદ્ધતા કે બાકાતમાં નથી,
પણ એ કદાચ સહાનુભૂતિ, સ્વીકૃતિ અને માણસ હોવાની જે જટિલતા છે.
હા, એ જટિલતાને એના ઘા અને એની સુંદરતા સમેત અપનાવવામાં જ રહેલું છે, ભલે એ કોન્વેન્ટ જેવું અસ્તવ્યસ્ત કેમ ન દેખાતું હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.